आगे रामो लखन वने पाछे तापस वेप बिराजन काछे उभय बीच सिय सोहिपी कैसे ब्रह्म जीव बीच माया जैसे चालवामा मर्यादा हती विनय हतो श्री सीताजी धरती मा नजर राखीने चालता हता माताजी बहु सावधान हता धरती पर ज्यां रामजीना चरण चिन्ह देखाय त्यां पग आवे नहीं ते माटे श्री रामजीना चरण चिन्ह बचावीने श्री सीताजी चरण मुकता हता श्री राम सीताजीनी पाछर पाछर लक्ष्मण चालता हता लक्ष्मण जी पर बहु सावधान हता श्री सीता रामजीना चरण चिन्ह ज्यां देखाय त्यां लक्ष्मण जी मन वंदन करता हता अने ते बचावीने पोते चालता हता आम करवा जता सांकड़ी पगडंडी पर लक्ष्मण जी ने चालवा माटे जग्या रहती न हती ते लक्ष्मण जी कांटा ऊपर चालता हता रामजी नो ध्यान गयो तेमना थी आ जोवायो नहीं तेथी चालवानो क्रम फेरव्यो सौमित्री अग्रतः गच्छत्वाम सीताम चानु पाल्यनः आगर लक्ष्मण जी पछी श्री सीताजी अने सौथी पाछर श्री रामचंद्र जी आ प्रमाणे चालवा माड्यू चालवामां मर्यादा बोलवामां मर्यादा रस्तामां ज्यां मुकाम करता त्यां आजूबाजूमां गामना लोको श्री सीता रामजीना दर्शन माटे उमटता गामनी स्त्रीओ माताजीने वारंवार वंदन करती अंदर अंदर वातो करता ते कहती के ते पीतू मातू कहू सखी कैसे जिन्ह पढ़ाए बन बालक ऐसे आवा बालकों ने वनमा मोकल्या कई कई ने शरम न आवी आ स्त्रीओ श्री सीताजी ने पूछती आ बेमा तमारा कया श्री सीताजी कहता गोरा गोरा छे ते मारा दियर छे रामजी नो परिचय आपता नहीं केवल आँख थी इशारो करता श्रुति पर परमात्मा नु वर्णन विधि थी नहीं परंतु निषेध पूर्वक करे छे नेति नेति श्री रघुनाथ जी प्रयागराज मा आव्या त्रिवेणी संगम मा स्नान कर्यु गंगा जी नो महिमा रामजी ए श्री सीताजी अने लक्ष्मण जी ने संभराव्यो प्रयागराज ना महान संत श्री भरद्राज ऋषि छे भरद्राज जी श्री रामचरण ना अति अनुरागी हता वारंवार श्री राम कथा सांभरता आ जगतनी वातो सांभरवामां सार नथी तेथी भक्ति मां विक्षेप थाय छे सांभरो तो प्रभु कथा सांभरो संतोनी वाणी सांभरो परमात्माना भजन कीर्तन सांभरो जगतनी वातो सांभरवामां समय वेड़पशो नहीं भरतराज ऋषिए श्री राम लक्ष्मण जानकीजीनुं प्रेमथी स्वागत कर्यो ऋषिने बहु आनंद थयो बोल्या आज सफल तपु तीर्थ त्यागु आजु सुफल जप जोग बिरागु सफल सकल शुभ साधन साजु राम तुम ही अवलोकत आजु मारी तपश्चर्या आज सफल थई आपना दर्शन थया आज सुधी साधन करू तेनु फर मने मली गयु सर्वे साधन फर छे प्रभुना दर्शन परमात्माना दर्शन वगर शांति मलती नथी जीवन सफर थतु नथी। बीजे दिवसे प्रातःकाले श्री रामचंद्र जी आगर प्रयाण करवानी तैयारी करी भरद्राज ऋषिए रस्तो बतावा माटे चार शिष्यों ने साथे मोकल्या यमुना जी ओरंगी ने आगर चाल्या વાલ્મીકીજીના આશ્રમમાં શ્રી રઘુનાથજી પધાર્યા. વાલ્મીકીજીને અતિશય આનંદ થયો. વાલ્મીકીજીએ કહ્યું, આપના નામનો મેં આશ્રય કર્યો, તેથી આપ આજે કૃપા કરીને મારી ત્યાં પધાર્યા છો. હું તો કુસંગથી બગડ્યો હતો, હું ચોરી કરતો હતો, સદભાગ્યે મને નારદજીનો સંગ થયો. નારદજીએ મને રામ નામથી દીક્ષા આપી. વાલ્મીકીજી આરંભમાં તો રામ રામ નહીં પણ મરા 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 એવો જપ કરતા હતા. ત્રણ વાર મરા 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 બોલતા તે બે વાર રામ રામનો ઉચ્ચાર થતો. કર્મકાંડમાં યજ્ઞમાં થોડી પણ ભૂલ થાય તો એની ક્ષમા મળતી નથી. નિષ્કામ શુદ્ધ ભક્તિ માર્ગમાં કદાચ ભૂલ થાય તો ભગવાન ક્ષમા આપે છે. વાલ્મીકીએ કહ્યું, આપના નામનો મહિમા હું જાણું છું, આપના નામથી તો હું મહર્ષિ થયો. શ્રી રામચંદ્રજીએ વાલ્મીકીજીને કહ્યું, મને રહેવાની કોઈ જગ્યા બતાવો. વાલ્મીકીજીએ કહ્યું, ત્વમેવ સર્વલોકાનામ નિવાસસ્થાન મુત્મમમ, તવાપી સર્વભૂતાની નિવાસ સદનાની હી. આપ તો સર્વ વ્યાપક છો, સર્વત્ર છો, આપને હું શું જગા બતાવું? આપ એવી કોઈ જગ્યા બતાવો કે જ્યાં આપ વિરાજતા ન હોવ. દૂધના અણુ પરમાણુમાં જેમ સૂક્ષ્મ રૂપે માખણ રહેલું છે, તેમ જગતના અણુ પરમાણુમાં ભગવાન શ્રી રામ બિરાજેલા છે. વાલ્મીકીજીની વાત સાંભળીને શ્રી રામ સ્મિત હાસ્ય કરતા બોલ્યા, એ ખરું છે પણ મને રહેવાની કોઈ જગ્યા બતાવો. વાલ્મીકી ઋષિએ અનેક જગ્યાઓ બતાવી. મહારાજ, આપના સ્વરૂપને હૃદયમાં રાખીને જે નિત્ય આપનું ધ્યાન કરે છે એના હૃદય મંદિરમાં આપ બિરાજો. જેનું હૃદય સરળ છે તેના હૃદયમાં બિરાજો. જે બીજાનું સુખ જોઈને રાજી થાય છે અને બીજાના દુઃખે દુઃખી છે એના હૃદયમાં આપ બિરાજો. નિંદા અને સ્તુતિ સમાન ગણીને જે આપના સેવા સ્મરણમાં સતત તન્મય રહે છે એવા ભક્તના હૃદયમાં આપ બિરાજો. પશ્યંતિ એ સર્વગૃહાશ્યસ્થમ ત્વમ ચિદ્ધનમ સત્યમંતમેકમ અલેપંકમ સર્વગતમ વરેણ્યમ તેષાં રુદુંબુજે સહ સીતયા વસઃ. નિરંતારાભ્યાસ દઢીકૃતાત્માનમ કૃતાત્મનામ ત્વત્પાદ સેવા પરિનિષ્ઠિતાનામ ત્વન્નામ કીર્તિયા હત્ત કલમશાણામ સીતા સમેતસ્ય ગૃહમ રુદંબુજે. કામકો મદમાન ન મોહા લોભ ન ક્ષોભ ન રાગ ન દ્રોહા, જિનકે કપટ દંભ નહીં માયા, તિન્હ કે હૃદય બસુ રઘુરાયા. જેના હૃદયમાં છળ નથી, કપટ નથી, દંભ નથી એવા વૈષ્ણવના હૃદયમાં આપ સીતાજી સહિત બિરાજો. આપને અર્પણ કર્યા વિના જે પાણી પણ પીતા નથી, જે આપની નિત્ય સેવા કરે છે એવાના હૃદયમાં આપ બિરાજો. આવી અનેક જગ્યાઓ બતાવ્યા પછી વાલ્મીકીજીએ કહ્યું, અવતાર લીલા માટે પાસે ચિત્રકૂટ છે, આપ ચિત્રકૂટમાં બિરાજો. વાલ્મીકીજીએ આજ્ઞા કરી. શ્રી રામ લક્ષ્મણ જાનકીજી ચિત્રકૂટમાં પધાર્યા. ચિત્રકૂટમાં મંડાકિની ગંગાના કિનારે પર્ણ કુટી બાંધી, મંડાકિની ગંગાનો જળ દૂધ જેવું અતિ શુદ્ધ અને સ્વચ્છ છે, અતિ શીતળ છે. આ દિવ્ય આશ્રમમાં શ્રી રામ લક્ષ્મણજી અને જાનકીજી બિરાજવા લાગ્યા. શ્રી રામ લક્ષ્મણ જાનકીજી પધાર્યા છે તેવી ખબર પડતા જ આજુબાજુના ભીલ કોરીઓ પણ દોડતા આવ્યા, વારંવાર દર્શન વંદન કરવા આવવા લાગ્યા. રામજીની નજર પડી. ત્યારથી ભીલકોરીના જીવન સુધરી ગયા. એ કહેવા લાગ્યા, અમારા ભાગ્યનો ઉદય થયો, શ્રી રામ અમારો ઉદ્ધાર કરવા માટે જ વનમાં આવ્યા છે. રામજીના દર્શન કર્યા પછી હવે અમને ચોરી કરવાની ઈચ્છા થતી નથી, મદિરા પાન કરવાની ઈચ્છા થતી નથી. આ રામજીની નજરમાં કંઈક જાદુ છે. રઘુનાથજીએ અમને અપનાવ્યા છે, અમારું જીવન દિવ્ય બનાવ્યું છે. તે લોકો પ્રેમથી રામજીને કહેતા, મહારાજ અમે આપના સેવક છીએ, આપ જરાય સંકોચ રાખશો નહીં, અમને આજ્ઞા આપો, અમે આપની સેવા કરીએ. રામજી તો કેવળ પ્રેમ પ્રિય છે. આ લોકોનો પ્રેમ જોઈને પ્રભુને આનંદ થયો, એમને અનેક રીતે આશ્વાસન આપ્યું. શ્રી સીતારામજીના દર્શન કર્યા પછી હવે ભીલ કોરી ચોરી કરતા નથી, મદિરા પીતા નથી, ભીલ કોરીના પાપ છૂટી ગયા, એમના જીવન દિવ્ય બન્યા. પરમાત્મા શ્રી રામચંદ્રજીનું ધ્યાન કરવાથી જ મન શુદ્ધ થાય છે. શ્રી રામ નામ સાથે મન પ્રીતિ કરે તો જ મનનો મેલ ધોવાય છે. સંસારમાં રહેવાથી જ મન બગડતું નથી, સંસારનું ચિંતન કરવાથી મન બગડે છે. જેટલા પાપ થાય છે તે સંસારનું ચિંતન કરવાથી જ થાય છે, અને પાપ છૂટે છે તે પરમાત્માનું ચિંતન કરવાથી જ છૂટે છે. ઘણાને એવી ઈચ્છા હોય છે કે મને ભગવાનના દર્શન ભલે ન થાય પણ મારું આ પાપ છૂટે. પાપના સંસ્કાર અનેક જન્મના મન બુદ્ધિમાં દઢ થયેલા હોય છે, તેથી ઈચ્છા ન હોવા છતાં માનવ પાપ કરી બેસે છે. ઘણાને પાપ કરતા પહેલા સંસારનું ચિંતન કરે છે. શાંતિથી વિચાર કરશો તો ધ્યાનમાં આવશે કે સંસારનું ચિંતન કર્યા વિના કોઈ પાપ થતું જ નથી. આંખથી પાપ કરે, જીભથી પાપ કરે, તેના પહેલાં એ તે વિષયનું ચિંતન કરે છે. જ્ઞાની મહાપુરુષો સતત પરમાત્માનું ધ્યાન કરે છે. મન કંઈક ને કંઈક ધ્યાન ચિંતન કર્યા વિના રહેતું નથી. મન પરમાત્માનું ધ્યાન ન કરે તો પછી જગતનું ધ્યાન કરશે. મન છૂટું રહે, નવરું રહે તો પાપ કરે છે. મનને થોડી ફુરસદ મળે તો મન પૂર્વ સંસ્કારોને વશ થઈને પાપ કરે છે. મનને નવરું ન રાખશો. મન વાનર જેવું ચંચળ છે, એકલું પડે એટલે કુદાકૂદ કરે છે. આ મન જો નવરું રહે તો બાબરા ભૂત જેવું છે, તેને કોઈ કામ ન મળે તો તે ખોટા વિચારો કરશે. મનને સતત ભક્તિમાં જોડો. જે મન પ્રભુ પાસે જતું નથી તે ખાડામાં પડે છે. મનને કંઈક આધાર મળવો જોઈએ. આધાર વિનાનું મન સંસારમાં ડૂબે છે. મનને ભગવદ ચિંતન, ભગવાનના નામનો આધાર આપો. રસ્તે ચાલતા પણ પવિત્ર વિચાર કરો, નહીં તો મન ખરાબ વિચાર કરશે. તમે રસ્તે ચાલતા ભક્તિ નહીં કરો તો તમારી આંખ બગડશે, તમારું મન બગડશે, સંસારના ખોટા વિચારો કરવાથી મન બગડે છે, મને મન પાપના માર્ગે વરે છે, તમારા મનને પ્રેમથી સમજાવી સમજાવીને પ્રભુના ધ્યાન સ્મરણ અને ચિંતનમાં સતત પરોવી રાખો. વિરક્ત સાધુઓ મહાત્માઓ પ્રભુનું સતત ધ્યાન કરે છે. પરમાત્માનું સતત ધ્યાન કરવું એ આપણા જેવા સાધારણ માનવને માટે શક્ય નથી. સાધારણ માનવ સતત ધ્યાન કરી શકતો નથી. પરમાત્માનું ધ્યાન કરવું એ અતિ ઉત્તમ છે, પણ કદાચ પ્રભુનું ધ્યાન ન થાય તો વાંધો નહીં, પણ બહુ સાવધ રહેજો કે તમારું મન માનવનું ધ્યાન ન કરે, આ શરીરનું ચિંતન ન કરે. આ શરીરનું ચિંતન કરશો તો મન બગડશે. કોઈ સ્ત્રી શરીર કે કોઈ પુરુષ શરીરનું ચિંતન કરે એટલે મન બગડે છે. ઈશ્વરનું ધ્યાન ન થાય તો વાંધો નહીં, પણ આ શરીરનું ધ્યાન ન કરો. આ શરીરનું ધ્યાન છૂટશે તો પાપ છૂટી જશે. આ માનવ શરીર ચિંતન કરવા લાયક નથી. આ શરીર બહુ સારું નથી. આ શરીરની અંદર શુદ્ધ ચેતન આત્મા છે, તેને લીધે આ શરીર સારું લાગે છે. શરીરમાંથી આત્મા બહાર નીકળી જાય પછી લોકો શરીરને ઘરમાં રાખતા નથી, કાઢી જવાની ઉતાવળ કરે છે. આ અનુભવથી એમ સિદ્ધ થાય છે કે શરીરમાં કોઈ સારી વસ્તુ છે તે જુદી છે, અને તે બહાર નીકળી ગયા પછી આ શરીરની કંઈ કિંમત નથી. શરીરનું ધ્યાન કરવાથી જ મન બગડે છે. કથા સાંભળો છો, બને તો તમે એવો નિયમ લેજો કે મારે કોઈના પણ શરીરનું ધ્યાન કરવું નથી. આ શરીર ચિંતન કરવા જેવું નથી. ઘરના સૌની ઉપર આત્મદ્રષ્ટિથી પ્રેમ રાખજો, પરંતુ દેહ દ્રષ્ટિનો મોહ કોઈનાય ઉપર ન રાખશો. આત્મદ્રષ્ટિ રાખશો તો પ્રેમ ઉત્પન્ન થશે અને પ્રભુના ચરણોમાં જવામાં તમને સહાયરૂપ થશે. પરંતુ જો દેહ દ્રષ્ટિ રાખશો તો માયા જાળમાં અટવાઈ જશો અને પ્રભુથી દૂર ખેંચાઈ જશો. ઘરમાં વ્યવહાર કરતી વખતે પણ ચિત્ત તો પ્રભુના ચરણોમાં જોડાયેલું રાખજો. પતિ પત્નીનો સંબંધ પણ ખૂબ પવિત્ર છે, એ ભોગ માટે નહીં પણ ત્યાગ માટે છે. જેટલા પાપ થાય છે એ ઘણા ભાગે આ શરીરનું ચિંતન કરવાથી, અને શરીર એ સારી વસ્તુ છે એવું સમજવાથી થાય છે. પરમાત્માએ ધન બધાને સરખું આપ્યું નથી, પણ પ્રભુએ મન બધાને સરખું જ આપ્યું છે. ધન આપવામાં કર્મ અનુસાર પ્રભુએ થોડી વિષમતા કરી છે. કોઈને વધારે આપ્યું છે, કોઈને ઓછું આપ્યું છે. સૌ સૌના કર્મ પ્રમાણે પ્રભુએ ધન આપ્યું છે, પણ મન સૌને સરખું જ મળ્યું છે. મન એ દીવા જેવું છે. દીવાના પ્રકાશમાં તમે કચરો પણ જોઈ શકો છો અને પ્રભુનું સ્વરૂપ પણ નિહાળી શકો છો. રાત્રે દીવાનો પ્રકાશ થાય છે એટલે ગરોરી જીવડા ખાવા માટે દોડે છે. દીવાના પ્રકાશમાં ગરોરીને તો જીવડા ખાવામાં જ સુખ લાગે છે. ત્યારે એ જ દીવાના પ્રકાશમાં કોઈ રામાયણનો પાઠ કરે છે, ભગવાનનું ચિંતન કરે છે. દીવો તો બેયને પ્રકાશ આપે છે. મન પણ દીવા જેવું છે. મનથી પાપ પણ થાય છે અને મનથી ભક્તિ પણ થઈ શકે છે. પાણીથી કાદવ થાય છે, અને જે પાણીથી કાદવ થાય છે તે પાણીથી જ કાદવ ધોવાય પણ છે. આ મનથી તમે શું કરો છો, પાપ કે ભક્તિ, તમારા મનના તમે જ ગુરુ છો. બીજા કોઈ તમારા મનના ગુરુ થઈ શકે નહીં, મન બીજાને દેખાતું નથી, તમારું મન તમને જ દેખાય છે. કોઈ માણસ તનથી પાપ કરતો હોય અને તો એને ઘરના લોકો સમજાવીને તે પાપ કરતા અટકાવે, પણ કોઈ માનવ ઘરમાં બેઠો બેઠો મનથી પાપ કરતો હોય તો તેને કોણ અટકાવવા જશે? મનથી પાપ કરો તેની ખબર બીજા કોઈને પડતી નથી, તમને જ પડે છે. તમારો આત્મા કબૂલ કરે છે કે મારું મન હવે બગડ્યું છે, મારા મનમાં પાપ આવ્યું છે. આવા વખતે મનને સમજાવો કે તું જે વિષયોના સંગે ચડી પાપ કરે છે તે વિષયો જ તને માર ખવડાવે છે. તમારા મનને જો તમે જ નહીં સમજાવો તો બીજું કોણ સમજાવશે? મન ઉપર બળાત્કાર ન કરશો, પણ એને સમજાવીને વશમાં રાખજો. મનને સમજાવીને કહેજો કે ઝેર તો ખાઈએ તો જ તે મારે છે, જ્યારે સંસારના વિષય વિષનો તો માત્ર વિચાર કરીએ તો પણ અધોગતિ થાય છે. રોજ ઠાકોરજીને પ્રાર્થના કરજો કે પ્રભુ, આપ મારા મનને ખેંચી લેજો, મારામાં એવી શક્તિ નથી કે હું મારા મનથી આપને ખેંચી શકું. ભગવાન જેના મનને ખેંચી લે છે તેનું મન સંસારમાં જતું નથી. મનથી ઈશ્વરનું ધ્યાન કરો એ અતિ ઉત્તમ છે, પરંતુ ઈશ્વરનું ધ્યાન કદાચ ન થાય તો વાંધો નહીં, પણ કોઈ માનવનું ધ્યાન ન થાય તે માટે સાવધાન રહેજો. સકામનું ધ્યાન કરવાથી કામ વાસના વધે છે અને નિષ્કામનું ધ્યાન કરવાથી નિષ્કામતા આવે છે. પાપનો મૂળ ચિત્તમાં છે અને ચિત્તમાં રઘુનાથજી આવે તો ચિત્ત વિશુદ્ધ બને છે. આચાર્યોએ અંતઃકરણના ચાર ભેદ માન્યા છે, મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર. તત્વથી વિચાર કરતા એ ચાર નથી, એક જ અંતઃકરણ છે. અંતઃકરણ જ્યારે સંસારના સંકલ્પ કરે છે ત્યારે એ મન કહેવાય છે. અંતઃકરણ જ્યારે કોઈ વિષયનો નિશ્ચય કરે છે ત્યારે અંતઃકરણને બુદ્ધિ કહે છે. અંતઃકરણમાં જ્યારે હું આવે છે ત્યારે તેને અહંકાર કહે છે, અને અંતઃકરણ જ્યારે પરમાત્માનું ચિંતન કરે છે ત્યારે તેને ચિત્ત કહે છે. ચિત્ત એ ચિત્રકૂટ છે. પરમાત્માનું ચિંતન કરવાથી અંતઃકરણ જ ચિત્ત બને છે. પ્રભુની મૂર્તિનું ચિંતન કરો. મંદિરમાં ઠાકોરજીના દર્શન કર્યા પછી મંદિરના ઓટલે બેસવાનો એક નિયમ છે. કેટલાક લોકો તો એવું સમજે છે કે જય 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 બોલતા બોલતા જઈએ અને દર્શન કરીએ તેથી થોડો થાક લાગે, તે મંદિરના ઓટલે આરામ માટે બેસવાનું. કેટલાક વળી જગતભરની વાતો મંદિરના ઓટલે બેસીને કરે છે. મંદિરના ઓટલે આરામ કરવા બેસવાનું છે? જગતની વાતો કરવા બેસવાનું છે? મંદિરમાં ઘરની વાતો કરે એને પાપ લાગે છે. મંદિરમાં મૂંગા બેરા આંધ્રા થઈને જાઓ, મારે કોઈ માનવનું મોઢું જોવું જ નથી, મારે કોઈની વાત સાંભળવી નથી, એવા દઢ નિશ્ચય સાથે મંદિરને ઓટલે બેસો. મંદિરના ઓટલે બેસીને પરમાત્માને તમારી અંદર જુઓ. મંદિરમાં પ્રભુના જે મંગલમય સ્વરૂપના તમે દર્શન કર્યા તે સ્વરૂપનું ચિંતન કરવા માટે મંદિરના ઓટલે બેસવાનું છે, કે જેથી પરમાત્માના વસ્ત્રો આભૂષણોના શૃંગાર સાથેના જે મંગલમય સ્વરૂપના દર્શન તમને આજે થયા તે સ્વરૂપ આવતીકાલે ફરીથી દર્શન કરવા જાઓ, ત્યાં સુધી આંખમાંથી અને મનમાંથી ખસે નહીં. બે સ્વરૂપ તમને સતત દેખાય. ઘણાને દર્શન પછી પૂછો કે આજે ઠાકોરજીએ શું શૃંગાર કર્યો હતો, કયા વસ્ત્રો પરિધાન કર્યા હતા, તો એ માથું ખંજવારશે. ત્યારે મંદિરમાં શું બીજાના કપડાં જોવા આવ્યા હતા? કેટલાક લોકો તો મંદિરમાં દર્શન કરવા માટે જતા નથી, હો, હાજરી આપવા માટે જાય છે. કે વૈષ્ણવની ગણતરીમાં મારું પણ નામ હોય તો ઠીક, હું વૈષ્ણવ છું, ભક્ત છું, તે ભગવાનને કહે છે હું આવ્યો છું, હવે તમે મંદિરમાં બેસી રહેજો અને હું બહાર બંગલે જાઉં છું. ભગવાન કહે છે તું મારા માટે આવ્યો છે? તું તો તારી જાતને વૈષ્ણવ કહેવડાવવા માટે આવ્યો છે, તારી હાજરીની નોંધ હું નહીં લઉં. દર્શન તો તે કરે છે કે જે દર્શન કર્યા પછી ઠાકોરજીને સાથે લઈ જાય છે. ઠાકોરજી માત્ર મંદિરમાં નહીં, આપણા મનમાં પણ આવીને બિરાજે તે જરૂરનું છે. ઠાકોરજી મંદિરમાં બિરાજે તેથી આપણને શાંતિ નહીં મળે, પણ તે આપણા મનમાં બિરાજે તો શાંતિ મળે. મનમાં વિષયો ભર્યા છે, જેવી રીતે મનમાં સંસારના વિષયો રાખો છો તેવી રીતે મનમાં ભગવાનને રાખશો તો જીવન કૃતાર્થ થઈ જશે. મનથી પરમાત્માનું સ્મરણ કરો, મનથી ઠાકોરજીના સાનિધ્યનો સતત અનુભવ કરો, મનથી ઠાકોરજીને સાથે રાખો. આ માટે ઠાકોરજીના દર્શન કરો ત્યારે પ્રભુનો મંગલમય સ્વરૂપ આંખમાંથી અંદર ઉતારો, પછી મંદિરના ઓટલે બેસીને એનું થોડું ચિંતન કરો. આમ કરવાથી અંતઃકરણ ચિત્ત બને છે અને તે ચિત્ત ચિત્રકૂટમાં શ્રી સીતારામજી બિરાજે છે. ચિત્રકૂટ અતિ દિવ્ય ભૂમિ છે, સંતોના દર્શન ચિત્રકૂટમાં થાય છે. ચિત્રકૂટમાં અત્રિ ઋષિનો આશ્રમ છે, અત્રિ ઋષિના આશ્રમમાંથી જ મંદાકિની ગંગા પ્રગટ થયા છે. અત્રિ ઋષિનો ગંગા સ્નાનનો નિયમ હતો, અત્રિ ઋષિની વૃદ્ધા અવસ્થા થઈ ત્યારે રોજ ગંગા સ્નાન કરવા માટે દૂર સુધી ચાલીને જતા એમને ત્રાસ થવા લાગ્યો. ત્યારે તેમના પત્ની અનસુયાજીએ ગંગામાની પ્રાર્થના કરી કે હે ગંગામાં, મારા પતિદેવ હવે વૃદ્ધ થયા છે, ગંગા સ્નાનનો એમનો રોજનો નિયમ છે, તો હે ગંગામાં તમે મારા આશ્રમમાંથી પધારો. અનસુયાજીની પ્રાર્થનાથી સાક્ષાત મંદાકિની ગંગાજી અત્રિ ઋષિના આશ્રમમાંથી પ્રગટ થયા. મંદાકિની ગંગા ચિત્રકૂટમાં છે, અતિ દિવ્ય છે. ચિત્રકૂટમાં શ્રી તુલસીદાસ મહારાજને શ્રી સીતારામજીના દર્શન થયા હતા. ચિત્રકૂટ કે ઘાટ પર ભઈ સતન કી ભીર, તુલસીદાસ ચંદન ઘીસે તિલક કરે રઘુવીર, સિયાવર રામચંદ્રજી કી જય. તુલસીદાસજી શ્રી રામચંદ્રજીને ઓળખી શક્યા નહીં, ત્યારે હનુમાનજી મહારાજ પોપટ બનીને આ દુહો બોલ્યા છે, ચિત્રકૂટ અતિ દિવ્ય ભૂમિ છે, શ્રી રઘુનાથજી ત્યાં વિરાજેલા છે, તમે તમારા ચિત્તને ચિત્રકૂટ જેવું પવિત્ર બનાવશો તો તમારા હૃદયમાં પણ શ્રી સીતારામજી વિરાજશે. શ્રી સીતાજી પરાભક્તિનું સ્વરૂપ છે, લક્ષ્મણજી વૈરાગ્યનું સ્વરૂપ છે. વૈરાગ્યથી જ ભક્તિ દઢ થાય છે. સંસારના વિષયોમાં વૈરાગ્ય ન હોય તો ભક્તિ વહી જાય છે, છિન્ન ભિન્ન થાય છે. શ્રી સીતાજી સાથે ભગવાન શ્રી રામ ચિત્રકૂટમાં વિરાજેલા છે. વાલ્મીકિના તત્ર સુપૂજિતોયમ આમ સસિતઃ સહ લક્ષ્મણેન દેવૈ મુનિન્દ્રૈ સંહિતો મુદાસ્તે સ્વર્ગે યથા દેવપતિ સસચ્યા મોટા મોટા ઋષિઓ શ્રી રામજીના દર્શન કરવા માટે આવવા લાગ્યા. ચિત્રકૂટના સંતોને ખાતરી થઈ આદિ નારાયણ પરમાત્મા એ જ આ શ્રી રામ છે. ચિત્રકૂટમાં શ્રી રામજી રોજ નિયમપૂર્વક મંદાકિની ગંગામાં સ્નાન કરતા શ્રી સૂર્યનારાયણને અર્ઘ્ય દાન કરતા અને ભગવાન શંકરની પૂજા કરતા લક્ષ્મણજી કંદ મોર ફળ લઈ આવે તે સૌ આરોગતા. શ્રી સીતાજીને અને શ્રી લક્ષ્મણજીને અયોધ્યા યાદ ન આવે, ઘરનું સ્મરણ ન થાય એટલા માટે રામજી બંનેને પુરાણોની મંગલમય કથાઓ સંભળાવતા. શ્રી રામ લક્ષ્મણ જાનકીજી આનંદમાં ચિત્રકૂટ વિરાજેલા હતા. શ્રી રામને કોઈ કોઈ વખત ભરતજી યાદ આવતા જગત શ્રી રામ નામના જપ કરે છે, જગત શ્રી રામજીનું સ્મરણ કરે છે ત્યારે ચિત્રકૂટમાં બિરાજેલા શ્રી રામ ભરતને યાદ કરે છે. ભરત સરસી કો રામ સ્નેહી જક જપુ રામ રામ જપુ જેહી. તમારી ભક્તિ સાચી ક્યારે? ઠાકોરજી તમને યાદ કરે ત્યારે. એવી રીતે ભગવાનનો સેવા સ્મરણ કરો કે કોઈ દિવસ ભગવાન તમને યાદ કરે. જીવ ઈશ્વરનું સ્મરણ કરે એ તો સાધારણ ભક્તિ, પણ જીવનું સ્મરણ ઈશ્વરને થાય તો જ ભક્તિ સાચી. જીવ તો દુઃખી છે એટલે તે જગતને ભૂલીને આનંદ મેળવવા માટે પરમાત્માનું સ્મરણ કરે છે. એને એમ છે કે હું જગત ભૂલી જાઉં અને ભગવાનનું સ્મરણ કરું તો મને કંઈક શાંતિ મળશે, આનંદ મળશે. લોકો ગામ બહાર બગીચામાં જઈને બેસે છે તે પણ જગતને ભૂલવા માટે જ. જ્યાં સુધી જગતનું સ્મરણ છે ત્યાં સુધી દુઃખ છે. સંસારનું વિસ્મરણ થયા પછી જ સુખ મળે છે. તેથી જીવ ઈશ્વરનું સ્મરણ કરે છે એમાં શું આશ્ચર્ય છે? પણ આનંદરૂપ ઈશ્વર જે જીવનું સ્મરણ કરે તે જીવની ભક્તિ કેવી હશે? ભક્તિ એવી કરો, પ્રભુ સાથે પ્રેમ એવી રીતે કરો કે ભગવાનને તમારું સ્મરણ થાય, ભગવાન તમને યાદ કરે. શ્રી કૃષ્ણ ભગવાન સ્વધામ પધાર્યા ત્યારે તેમણે વિદુરજીને 3 વખત યાદ કર્યા હતા. ભગવાન જેને પોતાનો કહીને અપનાવે તેનો બેડો પાર છે. પરમાત્મા કોઈ જીવને જલ્દી કહેતા નથી કે તું મારો છે. ઠાકોરજી પરીક્ષા કરશે અને પછી કહેશે કે તું મારો છે. જીવ મંદિરમાં જઈને ભગવાનને કહે છે કે મારું સર્વસ્વ તમને અર્પણ કરું છું, હું તમારો છું. પછી ઘરે જઈ બબલીની બાને કહેશે કે હું તારો છું. ભગવાન કહે છે બેટા તારું સર્વસ્વ શું છે તે હું જાણું છું. મંદિરમાં જે ભગવાનનો હતો તે ઘેર આવ્યા પછી બબલીની બાનો થઈ જાય છે. જગતમાં જ્યાં સુધી આ જીવ કોઈ બીજાનો થઈને રહે છે ત્યાં સુધી તે ભગવાનનો થઈ શકતો નથી. જે પરમાત્મા સિવાય બીજા કોઈનો નથી તેને જ પરમાત્મા અપનાવે છે. દશરથ મહારાજનો પ્રાણ ત્યાગ. શ્રી રામચંદ્રજી સાથે ગુહુરાજા ચિત્રકૂટ સુધી આવ્યા હતા. ચિત્રકૂટમાં તેમણે રામજી માટે સુંદર પર્ણકુટીની રચના કરી. પછી પ્રભુએ આજ્ઞા કરી અને તે ગુહુરાજા પોતાના રાજ્યમાં પાછા ફર્યા. ગંગા કિનારે ગુહુરાજાએ મંત્રી સુમંત્રીજીને મૂર્છામાં પડેલા જોયા. મંત્રીજી અયોધ્યા પાછા જઈ શક્યા ન હતા. રામજી જે દિશામાં ગયેલા તે દિશામાં જોતા મંત્રીજી પડેલા હતા. મુખમાંથી સીતારામ 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 શબ્દ નીકળતો હતો. કંજૂસ માણસ આખું જીવન મહેનત કરીને મેળવેલું ધન જ્યારે ગુમાવે અને જેવું દુઃખ એને થાય એવું દુઃખ મંત્રીજીને થતું હતું. રામજીના રથના ઘોડાઓ પણ શોકભરી હણહણાટી કરતા હતા, આંખમાંથી આંસુ નીકળતા હતા. ખડ પાણીનો ત્યાગ કર્યો હતો. જાણે પૂછી રહ્યા હતા, અમારા રામજી ક્યાં, અમારા માલિક ક્યાં? આ દ્રશ્ય જોઈને ગૃહરાજાની આંખમાં આંસુ આવ્યા. એમણે મંત્રીજીને સાવધાન કર્યા, કહ્યું, તુમ્હ પંડિત પરમાર્થ જ્ઞાતા ધરહુ ધીર લખી બિમુખ બિધાતા. મંત્રીજી, આપ વયોવૃદ્ધ છો, બુદ્ધિમાન છો, આપને હું શું સમજાવું? ભાગ્ય વાંકું થાય ત્યારે ડાયા માણસો ધીરજ રાખે છે. મંત્રીજી અયોધ્યા તરફ પ્રયાણ કરવા તૈયાર થયા. ગુરાજા સમજી ગયા કે મંત્રીજી એકલા અયોધ્યામાં જઈ શકે તેવી તેમની મનસ્થિતિ નથી. ગુરાજાએ ચાર ભીલને સાથે મોકલ્યા. ચાર ભીલો મંત્રીજીને રથમાં બેસાડીને અયોધ્યાજી લઈ આવ્યા. બપોરના સમયે રથ અયોધ્યા પાસે આવ્યો. મંત્રીજીએ વિચાર કર્યો કે અત્યારે હું અયોધ્યામાં જાઉં તો બધા લોકો દોડતા દોડતા મને ઘેરી વળશે અને પૂછશે કે રામજી ક્યાં છે, તમે રામજીને ક્યાં છોડી આવ્યા? બધાને હું શું જવાબ આપીશ? હાય રે, ધિક્કાર છે મને, આજે મારા પ્રાણ ગયા હોત ને તો જગતમાં મારી કીર્તિ વધત, પણ હું તો રામજીને છોડીને ઘેર પાછો જાઉં છું. હવે તો ઘેર ગયા પછી અનર્થ થવાનો જ, આ બધો અનર્થ હવે મારે જોવાનો. મહારાજ દશરથ હવે નહીં જીવે એવું મને લાગે છે. મહારાજા મને પૂછશે કે મારા રામ ક્યાં છે, હું એમને કેવી રીતે સમજાવીશ? કૌશલ્યાજી મને પ્રશ્ન કરશે કે મારા રામને તમે ક્યાં છોડી આવ્યા? અયોધ્યાની પ્રજા શ્રી રામ દર્શન માટે તલસે છે. હું બધાને સો જવાબ આપીશ, હજુ તો અજવાળું છે, તેથી મારે અયોધ્યામાં હમણાં જવું નથી. અંધારું થાય, બધા લોકો સૂઈ જાય, તે પછી હું અયોધ્યામાં જઈશ. મંત્રીજીએ અયોધ્યાની બહાર એક બગીચામાં મુકામ કર્યો. સાયંકાળ થયો, ચારે બાજુ અંધારું થયું. ત્યારે જેમ ચોર ઘરમાં પેસે તેમ મંત્રીજી અયોધ્યામાં પેઠા. સુમંત્રીજી શ્રી રામ લક્ષ્મણ જાનકીજીને રથમાં બેસાડીને વનમાં ગયા ત્યારે તો દશરથ મહારાજ કૈકેયીના મહેલમાં હતા. રામજી વનમાં ગયા તે પછી દશરથ રાજાએ કહ્યું કે મારે કૈકેયીના મહેલમાં રહેવું નથી, હવે હું થોડો સમય કૌશલ્યાના મહેલમાં રહીશ, મને ત્યાં લઈ જાઓ. તેથી દશરથ મહારાજને કૌશલ્યાજીના મહેલમાં લઈ ગયા. મંત્રીજી આ જાણતા ન હતા, તે તો સીધા કૈકેયીના મહેલે ગયા. ત્યાં જઈને પૂછ્યું, મહારાજ ક્યાં છે? મંત્રીજીનું શરીર થરથર કાંપતું હતું, આંખમાંથી આંસુ નીકળતા હતા, બહુ વ્યાકુર થઈ ગયા હતા. દાસીએ મંત્રીજીનો હાથ પકડી લીધો અને કહ્યું, મહારાજા તો કૌશલ્યજીના મહેલમાં છે, ચાલો હું મૂકી જાઉં. દાસી મંત્રીજીને કૌશલ્યાજીના મહેલમાં લઈ આવી. મહારાજા દશરથ ગાદી ઉપર પડ્યા હતા, બહુ વ્યાકુલ હતા, પાંખ વિનાનું પક્ષી તરફડે એમ દશરથ મહારાજ તરફડતા હતા, રામ 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 રટતા હતા. મુખ ઉપર તેજ ન હતું, ચહેરો ફિક્કો હતો. મંત્રીજીએ રાજાને આશીર્વાદ આપ્યા, આયુષ્યમાન ચિરંજીવ. મંત્રીજીનો શબ્દ રાજાને કાને આવ્યો. દશરથ મહારાજ થોડા જાગૃત થયા. આંખ ઉગાડી મંત્રીએ વંદન કર્યું, તે જોયું. રાજાએ મંત્રીજીને હાથ પકડીને પાસે બેસાડ્યા, પૂછ્યું, મંત્રીજી મારો રામ ક્યાં છે? તમે રામજીને સાથે લઈ આવ્યા કે વનમાં છોડી દીધો? મંત્રીજી, મારા રામજી જેવો દીકરો આજ સુધી થયો નથી અને થવાનો પણ નથી. મેં તેને કહ્યું હતું કે હું તારો રાજ્યાભિષેક કરીશ, પણ મારા જેવો કોઈ દુષ્ટ નથી કે એક સ્ત્રીના કહેવાથી મેં એને વનમાં મોકલ્યો. એને જરાય ખોટું લાગ્યું નહીં, એ તો મને પગે લાગ્યો. મને સમજાવીને ગયો કે પિતાજી ધીરજ રાખો, 14 વર્ષ પછી હું પાછો આવીશ. મને એમ લાગે છે કે રામ જેવા લાયક પુત્રનો પિતા થવા માટે હું લાયક નથી. મહારાજા દશરથ રામજીનું સ્મરણ કરવા લાગ્યા, શ્રી રામ શ્રી રામ શ્રી રામ શ્રી રામ બોલવા લાગ્યા. વળી કહેવા લાગ્યા કે મંત્રીજી, શ્રી રામ જ્યાં હોય અને ત્યાં તમે મને નહીં લઈ જાઓ? મારે રામના દર્શન કરવા છે. અહીંયા હતો અને ત્યારે મારા રામને મેં કોઈ દિવસ બરાબર જોયો પણ નથી. મને રામના દર્શનની બહુ ઈચ્છા છે. રામ ક્યાં છે? સીતાજી ક્યાં છે? મારો લક્ષ્મણ ક્યાં છે? રામજીએ મારા માટે કોઈ સંદેશો કયો છે? મંત્રીજી, મારા રામની બધી વાર્તા મારે સાંભળવી છે. સુમંત્રીજી રાજાને આશ્વાસન આપવા લાગ્યા, મહારાજ આપ ધર્મ ધુરંધર છો, બુદ્ધિમાન છો, મોટા મોટા ઋષિઓનો આપે સત્સંગ કર્યો છે, આ વિપત્તિનો સમય છે. જન્મ મરણ સબ દુઃખ સુખ ભોગા, હાનિ લાભુ પ્રિય મિલન વિયોગા, કાલ કરમ બસ હોહી ગોસાઈ, બસ બસ રાતી દિવસ કી નાઈ. તમે શોક છોડી ધીરજ ધારણ કરો, રામ વિરહ એ મોટો દુઃખ સાગર છે, તે સંસારની પાર ઉતરવું છે. તમે કર્ણધાર હિંમત હારી જશો તો અમો બધાનું શું થશે? હું આપને રામજીની બધી કથા સંભળાવું છું. આપની આજ્ઞા થઈ તે હું રથ લઈને રામજી પાસે ગયો. રામજીને કહ્યું કે પિતાજીની આજ્ઞા છે કે આપ રથમાં બિરાજો. એમને રથમાં બેસવાની ઈચ્છા ન હતી, પણ આપની આજ્ઞા છે એમ જાણ્યું ત્યારે રથમાં બેઠા. શ્રી રામ લક્ષ્મણ જાનકીને રથમાં બેસાડી તમસા નદીના કિનારે ગયો. અયોધ્યાની પ્રજા પણ પાછળ પાછળ દોડતી દોડતી ત્યાં આવી. મધ્યરાત્રિના સમયે બધાને ગાઢ નિંદ્રા લાગ્યા પછી અમે ત્યાંથી પ્રયાણ કર્યું. પ્રાતઃકાળમાં શૃંગવેરપુર પહોંચ્યા. શૃંગવેરપુરના રાજા ગૃહે બહુ સ્વાગત કર્યું, બહુ આગ્રહ કર્યો કે આપ મારા રાજમહેલમાં પધારો, પણ રામજીએ ના પાડી. એક દિવસ ગંગા કિનારે સીસમના ઝાડ તરે પ્રભુએ વિશ્રામ કર્યો. પ્રાતઃકાળમાં વડનું દૂધ મંગાવીને શ્રી રામ લક્ષ્મણે સુંદર વારની જટા ઓરાવી. લક્ષ્મણજીએ નિશ્ચય કર્યો કે હવે 14 વર્ષ મારે આહાર ને નિંદ્રા લેવા નથી. લક્ષ્મણજીને આહાર નિંદ્રાનો ત્યાગ કર્યો છે. મેં રામજીને બહુ બહુ પ્રાર્થના કરી કે મહારાજાની તો આજ્ઞા છે કે 2-4 દિવસ વનમાં ફેરવીને રામને અયોધ્યામાં પાછા લઈ આવો. ત્યારે શ્રી રામજીએ મને કહ્યું કે સત્ય જેવો બીજો કોઈ ધર્મ નથી, પિતાજીની આજ્ઞાનું પાલન કરવું એ મારો ધર્મ છે. જ્ઞાની મહાપુરુષો ધર્મને માટે પ્રાણનો પણ ભોગ આપે છે. પિતાજી માટે હું જે કરું તે ઓછું છે. મારા પિતાજી સત્યનિષ્ઠ છે. પિતાજીને કહેજો કે આપના ચરણમાં અમારા પ્રણામ છે, સંસારના સુખ દુઃખ તો સ્વપ્ન જેવા છે, એને બહુ મહત્વ આપવું નહીં, અમારી ચિંતા કરશો નહીં, આપના આશીર્વાદથી વનમાં અમારું મંગળ જ છે, બન મગ મંગલ કુશલ હમારે, કૃપા અનુગ્રહ પુણ્ય તુમારે, શ્રી સીતાજીએ પણ પ્રણામ કહાવ્યા છે। પછી કેવટે ચરણની સેવા કરી શ્રી રામ લક્ષ્મણ જાનકીજી નાવડીમાં બેઠા અને ગંગા પાર ગયા, તેમનું દુઃખ સુખ આ બધું મેં નજરે જોયું। શ્રી રામ લક્ષ્મણ જાનકીજી સામે કિનારે ઉતરીને ચાલવા લાગ્યા, તે દૂર સુધી હું જોતો રહ્યો। બોલતા બોલતા મંત્રીજી બહુ વ્યાકુળ થયા, આગળ કહ્યું, હું જીવતો પાછો આવ્યો, રામજીનો સંદેશો લઈને આવ્યો। તે સમયે દશરથ મહારાજાની ગભરામણ ખૂબ વધી ગઈ, કહેવા લાગ્યા, રામજીને ગયે આજે 6 દિવસ પૂરા થયા છે, હજુ મારા પંચપ્રાણ જતા નથી, મારા પ્રાણને ધિક્કાર છે। કૌશલ્યાજી દશરથ મહારાજને આશ્વાસન આપતા કહેવા લાગ્યા, તમે ધૈર્ય ધારણ કરો, અમે તમારા વડે જીવીએ છીએ, 14 વર્ષ તો ગણિકમાં વીતી જશે અને તમારો રામ તમને વંદન કરવા આવશે। દશરથજીએ કહ્યું, હવે મારા પ્રાણ બહુ વ્યાકુળ થાય છે, મારી છાતીમાં બહુ દુખે છે। કૌશલ્યાજી મહારાજાની છાતી ઉપર હાથ ફેરવવા લાગ્યા, દશરથ મહારાજનું દુઃખ જોઈ રાણીઓ રડવા લાગી। આ વિલાપ જોઈને આજે શોકને પણ શોક થવા લાગ્યો, ધર્મમાં પણ ધીરજનો વિનાશ થયો। દશરથ મહારાજ શ્રી રામ શ્રી રામ શ્રી રામ શ્રી રામ રટતા હતા। રાત્રિનો સમય હતો, દશરથ મહારાજના પ્રાણ અતિશય વ્યાકુળ થયા। તમને જ્યાં સુધી ઠાકોરજીનો વિયોગ સહન થાય છે, શ્રી રામના વિયોગમાં જ્યાં સુધી તમારું મન સંસારમાં રમે છે, ત્યાં સુધી માનજો કે હું વૈષ્ણવ નથી। લોકો ભલે કહે કે હું વૈષ્ણવ છું, વૈષ્ણવ તો તે છે જે પ્રભુનો વિયોગ સહન કરી શકતો નથી, જે પરમાત્માના વિયોગમાં વ્યાકુળ થઈને રડે છે, પરમાત્માના વિયોગમાં જેનું મન સંસારમાં રમે છે તે ભક્તિ શું કરતો હશે। પ્રભુના વિયોગમાં જેને બહુ દુઃખ થાય છે એ જ સાચી ભક્તિ કરે છે। હું મારા ભગવાનથી વિખૂટો પડ્યો છું, અનાદિકાળથી સંસારમાં રખડું છું, છતાં મને શ્રી રામના દર્શન થતા નથી, મારે શ્રીરામને મળવું છે, મારે પ્રભુને આલિંગન આપવું છે। આવો ભાવ જાગ્રત થાય અને સંસારનું સઘરું સુખ તુચ્છ લાગે ત્યારે ભક્તિનો આરંભ થાય છે। પરમાત્માના વિયોગમાં જેના પ્રાણ વ્યાકુળ થતા નથી, પ્રભુના દર્શન મિલનની જેને આતુરતા નથી, એ તો સંસારની ભક્તિ કરે છે, એ કંઈ પરમાત્માની ભક્તિ કરતો નથી। ભક્તિનો આરંભ તો ત્યારે જ થાય છે જ્યારે પરમાત્મા વિયોગમાં દુઃખનો અનુભવ થાય છે। જીવને જ્યારે લાગે કે હું મારા ભગવાનથી વિખૂટો પડ્યો છું, હું ભગવાનનો અંશ છું, છતાં મારા ભગવાનને ભૂલી ગયો છું, મને પરમાત્માના દર્શન ક્યારે થશે, મારી આટલી ઉંમર થઈ, મારું જીવન હવે પૂરું થવા આવ્યું છે પણ મને હજુ પ્રભુના દર્શન થયા નથી, આવી વ્યાકુળતા જાગે ત્યારે ભક્તિનો આનંદ મળે છે। દશરથ મહારાજની વ્યાકુળતા વધવા લાગી, તેમણે કૌશલ્યાજીને કહ્યું, ઈદાનીમેવ મે પ્રાણા ઉત્ક્રિમિષ્યંતિ નિશ્ચયઃ શબ્દો અહમ બાલ્ય ભાવેન કૈન ચિનમુનિના પુરા। મહારાણી, હવે હું જીવવાનો નથી, મારા પ્રાણ નીકળવાની તૈયારીમાં છે, મને શ્રવણના પિતાનો શ્રાપ છે. રાજાએ કૌશલ્યાજીને એ બધી કથા સંભળાવી. પૂર્વ હું જ્યારે યુવરાજ પદે હતો ત્યારે સપ્તદેવી બાણ છોડવાની ધનુર્વિદ્યા શીખ્યો હતો અને તેથી મારામાં કંઈક મત આવ્યો હતો. એક રાત્રિએ મૃગ્યા ખેલવા માટે હું સરયુજીના કિનારે ગયો. રાત્રિના સમયે નદીમાં પાણી પીવા માટે જંગલી પશુઓ આવે એમને હણવાની અપેક્ષાથી હું એક વૃક્ષ હેઠળ છુપાઈ રહ્યો. એટલામાં જળથી ભરાતા ગળાનો શબ્દ મેં સાંભળ્યો, પણ એ વેળાએ શબ્દ હાથીના નાદ જેવો મને જણાયો. કોઈ હાથી પાણી પીવા આવ્યો હશે એમ ધારી જ્યાંથી આ નાદ આવ્યો હતો તે તરફ લક્ષ્ય બાંધીને મેં બાણ ફેંક્યું, પણ તરત જ કોઈ મનુષ્યનો આર્તનાદ મારા સાંભળવામાં આવ્યો. હું સ્તબ્ધ થઈ ગયો. ત્યાં મારા કાને શબ્દો પડ્યા, અરે રે, રાત્રિના સમયમાં હું અહીં જળ લેવા આવ્યો છું, ત્યારે મને કોણે બાણ માર્યું? મેં કોનો અપરાધ કર્યો છે? મારા મરણ પછી મારા અંધ માતા પિતાનું શું થશે? એ કેવી રીતે જીવી શકશે? આ કરુણાજનક વાણી સાંભળી મને અત્યંત ઉદ્વેગ થયો. હું તે સ્થળે ગયો તો એક તપસ્વી પુરુષને મારા પાણથી હણાઈને જતા પાઠ પડેલો જોયો. મને જોઈને તેણે કહ્યું, રાજન, હું મારા માતા પિતાને માટે જળ લેવા અહીં આવ્યો હતો. મારા માતા પિતા અત્યંત તરસ્યા છે. તે બહુ આતુરતાથી મારી વાટ જોતા હશે. તું મારા માતા પિતા પાસે જઈને સત્વરે આ સમાચાર નિવેદન કર. મારા માતા પિતા મુનિ છે, તે તને શ્રાપ આપે નહીં, તે રીતે તેમને પ્રસન્ન કરજે. મને અત્યંત શોક અને ચિંતાથી વિહ્વર જોઈને વરી બોલ્યો, રાજન, ચિંતા કરીશ નહીં, તને બ્રહ્મ હત્યા લાગી નથી. હું શુદ્ર જાતિની માતાના પેટે વૈશ્ય જાતિના પિતાથી જન્મ્યો છું. આટલું કંઈ શ્રવણે દેહ છોડ્યો. હું એના માતા પિતા પાસે ગયો. અત્યંત દીન થઈને તેમને બધી કથા સંભળાવી. તે મૂર્છા પામ્યા. અત્યંત વિલાપ કર્યા પછી સ્વસ્થ થઈને પુત્રની અંત્યેષ્ટિ ક્રિયા કરી, ચિત્તા પ્રગટાવી અને તે બંને પણ ચિત્તામાં પ્રવેશ કર્યો. તે સમયે મુનિએ મને શાપ આપ્યો, એવમ ત્વમ પુત્ર શોકેન રાજન કાલમ કરિષ્યસી. રાજન, તારું પણ આવી જ રીતે પુત્ર શોકથી મૃત્યુ થશે. દશરથ મહારાજે કૌશલ્યાજીને કહ્યું, દેવી, એ શાપના ફળનો સમય હવે આવી ગયો છે. રામ વિનાના જીવનને ધિક્કાર છે. સાતનું રાખી કરબ મેં કહા, જે હિ ન પ્રેમ પનુ મોર નિબાહા. હા રઘુનંદન, પ્રાણ પીરીતે તુમ બીનું જિયત બહુત દિન બીતે. દશરથ મહારાજને દેહ પ્રાણ પ્રત્યે ધિક્કાર થયો. વિયોગમાં હજી તે ટકી રહ્યા છે? આ જગતમાં શુદ્ધ પ્રેમ કોઈ ઠેકાણે દેખાતો નથી. જગતનો જે કંઈ પ્રેમ છે તે ઘણા ભાગે સ્વાર્થથી જ ભરેલો છે. માનવ શુદ્ધ અને નિસ્વાર્થ ભાવે જલ્દી પ્રેમ કરતો નથી. શુદ્ધ ભાવથી પ્રેમ કરે એને વિયોગ થતો નથી, અને કદાચ થાય તો તે વિયોગમાં જીવતો નથી. દશરથ મહારાજે કહ્યું કે રામ, વિયોગમાં 6 દિવસ મારા પ્રાણ રહ્યા, તે પ્રાણને હું શુદ્ધ કરું છું. આંખમાં રામ, મનમાં રામ, મુખમાં રામ, રોમ રોમમાં રામ, 6-6 વાર શ્રી રામ શ્રી રામ શ્રી રામ શ્રી રામ શ્રી રામ શ્રી રામ બોલતા બોલતા રાજાએ પ્રાણનો ત્યાગ કર્યો. રામ રામ કહી રામ કહી રામ રામ કહી રામ, તનુ પરહરી રઘુવર બિરહિમ રાઉ ગયું સુરધામ. પરમાત્મા શ્રી રામજી સાથે સંબંધ રાખવાથી જીવન મરણ મંગલમય થાય છે. પરમાત્મા સાથે સંબંધ ન રાખો ત્યાં સુધી પ્રભુનું બરાબર સ્મરણ થશે નહીં. સંબંધથી જ સ્મરણ થાય છે, સંબંધથી જ લાગણી થાય છે. ગામમાં ઘણાને તાવ આવતો હશે પણ સંબંધ વિના આપણે એમને જોવા પણ જતા નથી. જેની સાથે કંઈક સંબંધ છે એના પ્રત્યે સ્નેહ થાય છે. ઈશ્વર સાથે સંબંધ જોડો. આ જીવનો જગત સાથે સંબંધ કાચો છે, ઈશ્વર સાથે જ સંબંધ સાચો છે. આ જીવ છે ઈશ્વરનો, છતાં અજ્ઞાનથી એ જગતનો થયો છે. કેટલાક એવું સમજે છે કે હું પતિ છું, હું પિતા છું, હું પુત્ર છું. પિતા પુત્ર કે પતિ પત્નીનો સંબંધ વ્યવહાર દ્રષ્ટિથી ભલે સત્ય જેવો ભાસે પણ તત્વ દ્રષ્ટિથી વિચાર કરતા ન કોઈ પિતા છે કે ન કોઈ પુત્ર છે કે ન કોઈ પતિ છે કે ન કોઈ પત્ની છે. જીવ ઈશ્વરનો અંશ છે, ઈશ્વર સાથે જ એનો સંબંધ સાચો છે. ઈશ્વરને ભૂલી જીવ માયાથી જગત સાથે સંબંધ જોડે છે, પરિણામે દુઃખી થાય છે.